તારીખ 20/4/74 સુમેશાર ગાથા 17-18 પર સદગુરુદેવસિંહ નું પ્રવચન, પ્રવચન નંબર 26.
નમો ડોય સૌરિયંતાણમ, નમો ડોય સૌદાનમ, નમો ડોય સૌરિયાણ, નમો ડોય સૌજાયણમ, નમો ડોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મંગળમ નમઃ સમય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય વિભાવ નિદાતા.
આ સમય સાર જીવ હજી બધી સાર ચાલે છે, એમાં 17-18 ગાથા દ્રષ્ટાંત આવી ગયો. જેમ કોઈ ધનનો અર્થી કોઈ પણ પુરુષ અથવા સ્ત્રી બહુ દિનથી પહેલો તો રાજાને જાણે કે આ રાજા નિદાન વાળો, લક્ષ્મી વાળો, ઘણી આવક વાળો છે, એમ પ્રથમ ધનનો અર્થી એ રાજાને જાણે, પછી તેનું શ્રદ્ધાન કરે, જાણ્યા પછી શ્રદ્ધાન કરે, જરૂર આ રાજા અને તેનું સેવન કરવાથી જરૂર ધનની પ્રાપ્તિ થશે, અને ત્યાર પછી તેનું અનુસરણ કરે, આજ્ઞામાં રહે, સેવન કરે, પ્રસન્ન કરે, એ દ્રષ્ટાંત થયો. હવે સિદ્ધાંત, કેવી રીતે મોક્ષાર્થી આ એક શરત, જેને આત્માના પરમાનંદની પ્રાપ્તિનો પ્રયોજન છે એ મોક્ષાર્થી, જેને આત્માની અકર્મ દશા, પૂર્ણ શુદ્ધ આનંદ દશા, સિદ્ધ દશા, મોક્ષ દશા, એનો જેને અર્થી છે, આ જીવે એને શું કરવું એની વાત છે. જેને પુણ્યનો અર્થી છે ને પાપ પુણ્યના ફળમાં સ્વર્ગ મળે, ને વ્યવહારનો અર્થી છે ને એને વ્યવહારના ફળમાં સ્વર્ગ આદિ મળે એ નહીં. પાદરી સીધી વાત જ ઉપાડી જાય તો કે પ્રથમ તો એને મોક્ષાર્થી પુરુષે અનંતકાળના મોક્ષ નામ પરમ નિર્મળ આનંદના લાભની દિશા એ સાધ્ય છે. જીવને સાધવા યોગ હોય તો એ સાધ્ય છે. એવા પુરુષે પ્રથમ તો આત્માને જાણવું, આ વાત સીધી વાત છે. પ્રથમ એને દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરવી, એમ વાત નથી લીધી. સમજાય છે કાંઈ? એ દેવગુરુ એ પણ એને એમ બતાવ્યું, એને સાચા દેવ અને ગુરુને શાસ્ત્ર મળ્યા હોય તો એણે પણ એ બતાવ્યું કે આ મોક્ષનો જો અર્થી તું હો તો તારે પહેલો આત્મા આનંદ સ્વરૂપ નિર્વિકલ્પ અભેદ સ્વરૂપ છે. જે સંયોગી ચીજથી ભિન્ન છે, જે રાગના વિકલ્પથી પણ ભિન્ન છે, અને જે એક સમયની અવસ્થામાં પણ એ આખો આત્મા આવ્યો નથી, એવા આત્માને પ્રથમ જાણ, પહેલો અનુભવ કરી જ વાત લીધી સાહેબ. સીધી વાત છે ભાઈ, પેલા રાગની મંદતા ઘરને આ ફલાણું ઘર તો તને મળશે, આત્મા જણાય છે, એ વાત નિશ્ચયના યથાર્થ તત્વમાં એ વાતને અવકાશ નથી. સમજાય છે કાંઈ? જેની મોક્ષ દશા કરવાની છે. એ જીવને પહેલો આત્મા કોણ છે એને જાણવો, એ તો નિર્વિકલ્પ દ્રષ્ટિથી જણાય. સમજાય છે? કાંઈ એ જ્ઞાનની એક સમયની પર્યાયને અવસ્થાને અવસ્થા ટિકાળી ચીજ ઉપર લક્ષ કરતા એ આત્મા કોણ છે તે હું એની જ્ઞાનની પર્યાયમાં ભાન થાય. હવે એ પ્રશ્ન રાતે આવ્યો હતો ભાઈનો તરફથી કે ભાઈ આ જ્ઞાન આત્માનું થાય તો એમાં મતિ શુદ્ધ જ્ઞાન જે દશા 143 માં કહ્યું છે ગાથામાં, પહેલો ત્યાં એમ કહ્યું કે પહેલો શાસ્ત્ર જ્ઞાન અને ગુરુ ગમે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ રાગ સ્વરૂપ નહીં, કર્મ સ્વરૂપ નહીં, કરના સંબંધમાં એ નહીં, એવો એણે વિકલ્પ સહિત પહેલો નિર્ણય કરવો ત્યાં એમ લીધું છું. કરતા કર્મ છે ને ત્યાં પછી મતિ અને શુદ્ધ જ્ઞાનની જે દશાઓ છે ત્યાં લીધો છે 143. એ મતિ જ્ઞાન તત્વને અંતર્મુખ વાવનો સારે ભારે વાસી ભાઈ છે. એ મતિની બુદ્ધિને આ તો સારમાં સારની વાત છે, સમ્યક દર્શન કેમ પ્રાપ્ત થાય અથવા આત્મા કેમ જણાય એને મતિ જ્ઞાનનો જે અંશ છે પ્રગટ વ્યક્ત એ મતિ જ્ઞાનની બુદ્ધિને અંતરમાં વાવવી. કેમ વાવવી એનો પ્રશ્ન કોઈ કરે તો એનો અર્થ શું? જી એમ કહ્યું કે આમ ઉગમણે જા તો કેમ જાઉં હવે એનો પ્રશ્ન શું? આમ હાલીને જા એની કોઈ એમ ચૈતન મૂર્તિ ભગવાન પૂર્ણ શુદ્ધ ત્રિકાળ નિરાવરણ જ્ઞાનની મૂર્તિ ચતાખ્યાત સ્વરૂપના ચારિત્રના સ્વભાવ ભાવો એ તત્વ છે, ટિકાળી તત્વ એ છે, એવો પરમાનંદનો નાથ પ્રભુ પોતે છે. આ હા હા કેમ કે છે કે પહેલો તો વિકલ્પ દ્વારા અનુમાન દ્વારા પહેલો નિર્ણય કરવો એ અહીં નથી કહ્યું, ત્યારે એનું કારણ છે નથી કહ્યું. એ બધો અનુમાનથી અને વિકલ્પના રાગ મિશ્રિત વિચારથી આ આત્મા પૂર્ણ અખંડ અભેદ અનંત ગુણનો પિંડ છે એવું અનુમાન જ્ઞાન દ્વારા વિકલ્પ દ્વારા પહેલો નિર્ણય કર્યો હોય એ છૂટી જાય છે અને સીધો જ્ઞાન અને આત્માનંદને પકડે છે ત્યારે એને પૂર્વના વિચારોને નિમિત્ત તરીકે કહેવામાં આવે છે. ભાઈ વાંચો ભાઈ, શ્રીમદે એમ કહ્યું છે ને એમાં પહેલી કડીમાં આત્મસિદ્ધિમાં એ જે સ્વરૂપ સમજ્યા વિના ને પાનો દુઃખ જનમ. કોઈ ક્રિયા કર્યા વિના વ્રત તપ કર્યા વિના એ પાનો દુઃખનું તેમ નથી કીધું, કારણ એ તો બધું વ્રત ને તપની ક્રિયાઓ બધી દુઃખરૂપ છે. આખરી વાતો મારી અજ્ઞાનમાં જ્યાં વ્રત ને તપના ભાવ કરે છે જેને આત્મદર્શન નથી, આત્માનું ભાન નથી, આત્માની સંગત દ્રષ્ટિ થઈ નથી, એવા જે આ વ્રત ને તપ કરે બધા મૂર્ખાઈ ભરેલા વ્રત ને તપ બાળ વ્રત ને બાળ તપ કહેવામાં આવે છે. હા એમાં એને બધા અપવા કરે અપવા એટલે તપ, તપ એટલે નિદ્રા ને નિદ્રા એટલે મોક્ષનું કારણ. બહુ હેલું થઈ ગયું આ તો અરે તારા લાખ કેજા અનંત આપવા છે સાંભળને, છ મહિના ના આપવા, ક્રોડ પૂર્વ નું જયારે આવી શકું છ મહિના ને પાર ને છ મહિના ના આપવા, એવી અનંત વાર ક્રિયા તે કરી છે. પણ આત્મા અંદર રાગથી ભિન્ન ના ભાન વિના એનું ફળ સંસાર ને રખડવાનું મળ્યું. સમજાણું કાંઈ કે છે, સ્વરૂપ સમજાવીને આપવાનું દુઃખ અનંત એમ કહ્યું છે ને. હા, એ કે છે, તારું ચિદાનંદ ઘન આનંદ પ્રભુ ધ્રુવ સ્વરૂપ જે છે એને અહીંયા આત્મા કહેવામાં આવે છે. નિત્યાનંદ સદા નિરાવરણ સહજ આનંદ નો ઘન અને સ્વરૂપની રમણતા વાળું ચારિત્ર તો એમાં સ્વીકાર કર્યું છે. એ દર્શનની મૂર્તિ છે. હવે ઈથી આવો આત્મા ક્યાંય એને ગૂંચ્યો, એ કઈ હદડી અડદની દાળ હરખી નથી હોય ત્યાં ભીંચણી ઉડે ને. હા, અડદની દાળ ને છાશ ભરે છે ને છાશમાં, છાશ બાકડા થયા હોય તો એમાં કોઈ દીકરીનો જમાય, દીકરીનો હારો કંઈક સત્તા પી આવ્યો હોય અને લાડવા કર્યા હોય ને ઓલી અડદની દાળ છાશ દાળ ભેગી ન થઈ હોય હરકી, હું તું ભાઈ પીપો ફાટી જાય એનો ભણે કર્યું. આ ઘરમાં કોઈ ભૂખશો નહીં, ઘરના મારા બધા જંખાને ભૂખશો ના મારા. હા હા, હવે જેને આવી ચીજમાં પણ જેને આવી તીખાશ ઉભી થાય કસાયની, એને આત્મા આનંદનો નાદ કેમ રહે એને સમજાવું કાંઈ. પૂર્ણાનંદનું ડોલ છે એ તો. આ શાંત રસનો એ તો પ્રભુ, શાંત 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 અકસાય સ્વભાવ, વિતરાગ સ્વભાવ થી ભરેલો એ ભગવાન આત્મા છે. એમાં નથી રાગ, નથી વિકલ્પ, નથી કર્મ, નથી શરીર. અને એ દેવગુરુની કૃપાથી પણ એ ચીજ મળે એવી એ ચીજ નથી. સમજાણું કાંઈ. એ ચીજ તો કે છે કે આત્માનો જ્ઞાન અલિંગ્રહણમાં કહ્યું હતું ને, છઠ્ઠો બોલ છે અલિંગ્રહણના. એક વીસ બોલ છે, 172 ગાથામાં પ્રવચન સારમાં ત્યાં એમ કહ્યું છે કે આત્મા ઇન્દ્રિયથી જણાય એવો નથી, એ ઇન્દ્રિયોથી જાણતો નથી અને ઇન્દ્રિયથી જણાય એવો નથી. સમજાવું કાંઈ. એ આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી. એ ત્રીજો બોલ છે, વીસ બોલ છે પહેલો. એ ઇન્દ્રિયથી જાણતો નથી, બીજો ઇન્દ્રિયથી જાણવામાં આવતો નથી, ત્રીજો ઇન્દ્રિયનો એ વિષય નથી. આ પાંચ ઇન્દ્રિય ખા જળ અને ભાવ ઇન્દ્રિય ખંડ ખંડ, એનો એ ચૈતન્ય મૂર્તિ આત્મા એનો વિષય નથી. આ બીજાઓ દ્વારા એ આત્મા અનુમાનથી જણાય એવો નથી. સમજાવું કાંઈ. કેમ આમાં સીધો જાણવાનું કહ્યું છે એનો અર્થ આને દાખલા, કે બીજાઓ દ્વારા એ અનુમાનથી જણાય બીજાને એવો એ આત્મા નથી. તેમ એ આત્મા એકલો અનુમાનથી જણાય, અનુમાન ને કરે ને અનુમાન એવો આત્મા નથી, બીજાના અનુમાનથી જણાય એવો નથી અને પૂરતી અનુમાનથી જાણે એવો નથી. હા હા હા, જો તો ખરા આત્મા કેવો છે એમ કે છે, પૂરતી અનુમાનથી જાણે એવો આત્મા નથી. વ્યવહારથી જણાય ને લાગણી મંદતાથી જણાય ને ક્યાંય ખોટા પડે રહ્યા એ છે. સમજાણું કાંઈ. ત્યાં તો પાંચમા બોલમાં ભગવાન અમરચંદ્રાચાર્ય મુનિ છે, નિગ્રંથ સંત છે, પંચ પરમિષ્ટિમાં પદમાં ભરેલા છે. એ એમ કે છે એ કનકુંડાચાર્યની ગાથા નીતિકાનો અર્થ કરતા કે એ અનુમાન થી જણાય એવો આ અનુમાન કરનારો જ નથી. આ હા 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 જેની વાત છે ભગવાન બાપુ તારી વાતો એવી છે કે એ અનુમાન થી જાણે એ નથી, અનુમાન થી બીજા એને જાણે એવો એ નથી. એ તો પાંચમા બોલમાં એમ કહ્યું, છઠ્ઠામાં પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. આ છઠ્ઠો બોલ છે. એ આ વાત કરે સાઈ, એ ભગવાન આત્મા શુદ્ધ ચિંતન આત્મા પોતાના સ્વભાવથી નિર્મળ દશાથી મતિ અને શુદ્ધ જ્ઞાનની નિર્મળ દશાથી જણાય અને તે પ્રત્યક્ષ થાય એવો એ આત્મા છે. ત્યારે એમાં પ્રશ્ન રહે કે મતિ અને શુદ્ધ જ્ઞાન આત્માને શી રીતે અરૂપી ને શી રીતે જાણે? મતિ અને શુદ્ધ જ્ઞાન પ્રત્યક્ષ જાણે એમ કહ્યું તો એ ગુણ અરૂપીને કેમ જાણે? મતિ અને શુદ્ધ જ્ઞાન જે અરૂપી અને મતિ અને શુદ્ધ જ્ઞાન નીચલી દશાની દશા છે એ પોતાની પર્યાયને એક સમયની પર્યાયને મતિ શુદ્ધ જાણે છે રીતે. ભાઈ તને ખબર નથી એ મતિ શુદ્ધ જ્ઞાનની કેટલી તાકાત છે. સમ્યક સમ્યક મતિ અને શુદ્ધની કેટલી તાકાત છે સમજાવું કાંઈ? એક જાતિ સ્મરણની વાત આવે છે ને, ઋષભદેવ ભગવાન 12 મહિના સુધી એના અપવાસ થયા. એ તો ધ્યાનમાં હતા, આનંદમાં હોય એ અપવાસ કહેવાય છે. 6 મહિનાના અપવાસ તો કર્યા હતા પહેલેથી વિકસિત થયા, એટલે ધ્યાનમાં રહેવું આનંદમાં રહેવું ના ઈચ્છા ઉત્પન્ન કરવી. ઋષભદેવ પરમાત્મા ભગવાન અને પછી આર લેવા જતા પણ આર મળતો નહીં, વિકલ્પ ઉઠતો મળતો નહીં, એટલે આનંદમાં પછી સમાઈ જતા. એનું નામ તપસાયણ વર્ષી તપ કે છે ને, કે આ વર્ષી તપ. એના પછી આ કાળા સાજા એવા ઉપવાસમાં જયારે પૂરા થયા, 12 મહિનાનો ઉપવાસ થયા અને પારણાનો સમય આવ્યો, વિધિને જાણે નહીં લોકો કે કઈ રીતે મુનિને, મુનિ તો નગ્ન મુનિ દિગંબર સંત ભરત ચક્રવર્તીને ખબર નથી કે પિતાજીએ દીક્ષા લીધી છે, ઇન્દ્રુ નહોતા આવ્યા એની દીક્ષામાં, તો એ ક્યાંય ગયા બધા? આ 12 મહિના આર ન મળ્યો ત્યાં એ નથી મળવાનો, એમાં કોઈનો અધિકાર છે? એ જયારે 12 મહિનાના ઉપવાસનું જયારે આનંદમાં લીન હતા એ તો, અને છેલ્લે દિવસે વૈશાખ સુત્રી જ આવે છે ને, એના બધા પારણા બારણા કરે છે અને કોફી કરે, ભાન ક્યાં સંજન દર્શન ની ખબર નથી. મનસુખ વેદાંત કરે તું કેતું તો સમજાણું કાંઈ? આ તો વાત છે, કોઈ ભક્તિને માટે નથી. આ તો વૈશાખ સુત્રી આવે છે ને, એ દિવસે ભગવાન આહાર માટે નીકળ્યા, એમાં એ રાજકુમાર શું નામ? શ્રેયાસકુમાર રાજકુમાર છે, જુવાન અવસ્થા છે, શરમ શરીરી છે, એનું છેલ્લું શરીર એ રાજકુમાર ને છે, ભગવાન ને છેલ્લું શરીર છે આ ને. એને સ્વપ્ન આવ્યું કે આ કલ્પવૃક્ષ ઉતરાણું છે અને કલ્પવૃક્ષ તારે ઘરે આવશે. ભગવાન 12 મહિના હારનો એટલે સ્વપ્ન આવ્યું, એટલે એને આમ ભગવાન પધાર્યા. આ લ્યો નગ્ન મુનિ છે, એને કઈ પાત્ર ને કઈ હોય ને હાથ. ઓહો, હવે આર કેમ દેવાની ખબર ન મળે, કારણ કે તો ચૂંટણીયા નથી, હજી શરૂ થયા છે. કઈ વિધિ એને છે? આમ ભગવાનના શરીર ઉપર આમ નજર કરે છે ત્યાં એને આઠ ભાવ પહેલાનું જાતિ સ્મૃતિ થયું. રાજકુમારને કે આઠમા ભાવમાં આ ઋષભદેવ ભગવાનનો આત્મા મારા પતિ હતા અને હું એની પત્ની હતી. આવે છે અધિકારમાં એ પતિ પત્નીનો આઠ ભાવ પહેલા એક મુનિ નગ્ન મુનિ દિગંબર આંતા ધ્યાની આત્મા એને આર મોરવાની વિધિ બે જણાઈ કરેલી આઠમા ભાવ પહેલા. એ વિધિ જ્ઞાનમાં આવી ગઈ. રાય તો બીજું કેવું છે કે એ તો મૃતિ જાતિ સ્મરણ છે, એક મૃતિ જ્ઞાનનો ભાગ છે. એ કોઈ કેવળ જ્ઞાનનો ભાગ છે, અવધિ મંત્ર છે, એ મૃતિ જ્ઞાનનો ભાગ છે. એમાં એને આઠ ભાવ પહેલા પત્ની અને હું પત્ની, એ તો દેહ નથી, એ આત્મા જે અરૂપી છે, દેખાતો નથી, એમ જો કોઈ કહો તો સમજાય છે. આમ આમ છે ત્યાં મતિ ઠીર થઈ જામી અંદર કરોનું સ્મરણ આવી ગયું આઠ ભાવ પહેલાનું. તો વચલા ભાવ અને એ પહેલા આઠમા ભાવ, હવે એનું અહીં મતિ જ્ઞાનમાં યાદ આવ્યું. એ મતિ જ્ઞાનનું શું કેટલી તાકાત છે પુત્રલાલ ભાઈ, આટલું બધું સાંભળ્યું છે કે નહીં? આઠ ભાવ પહેલા ક્યાં હાથનું ભાવ? એ પહેલા આ એના પહેલા હાથનો છઠ્ઠો પાંચમો છઠ્ઠો ત્રીજો બીજો એ સ્મરણમાં મારી ગયું. મતિની નિર્મળતા સમ્યક દ્રષ્ટિ છે. આ મતિ જ્ઞાનની નિર્મળતામાં એ ભાન આ પતિ હતાનું પત્ની આ પ્રમાણે ઓળાયું છું. એટલે એ સ્મરણ આવતા શ્રેષ્ઠ 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 ફરારો પ્રભુ ફરારો, અમારે ત્યાં આહાર પાણી શુદ્ધ છે. ગુરુની વિધિ અત્યારે ક્યાં હતી? કઈ સાંભળી નહોતી, સમજાય છે કાંઈ? આ કેટલી તાકાત મતિ જ્ઞાનનો અવગ્રહ ઈહ અવાયને ધારણા, એ ચાર બોલ છે મતિ જ્ઞાનના. ચાર બોલ અવગ્રહ એટલે કંઈક પકડવું શું છે ને પછી એની વિચારણા, પછી એનો નિર્ણય ને પછી એને ધારી રાખવું, એવા મતિ જ્ઞાનના ચાર પ્રકાર છે. એ ધારણામાંથી આ સ્મૃતિ આવે છે. મતિ જ્ઞાનની પૂર્વે જે ધારણા કરી હતી આઠ ભાવ પહેલા, સમજાણું કાંઈ? એ તો પરોક્ષ છે, પરને જાણવું એ કઈ પ્રત્યક્ષ નથી. પણ છે આમ કાળનું જ આમ જાણે કે હું આમ પૂઠી લઈને હાથમી ટોપડી લઈને આમ કહીને નિશાળે ભણવા જતો એમ જેમ દેખાય એવું બધું દેખાય. હા હા, એ મતિ જ્ઞાનના અંશમાં આટલી નિર્મળતામાં આઠ ભાવ પહેલાનું ખ્યાલ આવી ગયો, એ મતિ જ્ઞાનની કેટલી તાકાત છે સમજાવું કાંઈ? લોકોને હજી મતિને શુદ્ધ જ્ઞાન કોને કહેવા? આ શાસ્ત્રના ભણતરથી જ્ઞાન એક મતિ શુદ્ધ નહીં, સમજાવું કાંઈ? એ અંતર ભગવાન આત્મા ચિદાનંદ જ્ઞાનનો ગંધ પ્રભુ, એને સ્પર્શીને જે મતિને શુદ્ધ જ્ઞાનની પ્રગટ પર્યાય નિર્મળ થઈ, જે સ્વને વિષય કરીને, જે જ્ઞાનની પર્યાય સ્વને વિષય કરીને જે દશા પ્રગટ થઈ, એ દશામાં આત્મા પ્રત્યક્ષ થાય છે એમ ભગવાન કહે છે. સમજાવું કાંઈ? અરે કે છે ને પ્રથમ તો આત્માને જાણે, આ જાણવો એટલે પ્રત્યક્ષ થાય એમ કીધું. સમજાવું કાંઈ? જયારે પર આત્માની આ રીત સંબંધ આઠમા ભાવ પહેલાની વાત હું જેને જાતિ સ્મરણના ભાનમાં આવ્યું એની આ વાત, આત્માની વાતનો ભાન થવું એ તો એની સહજ આત્મશક્તિ છે. જયારે કે મતિ જ્ઞાન તો અરૂપીને ન જાણે, અરે અરૂપીને જાણે, એના ગુણ ને જાણે, અને મતિ જ્ઞાન પોતાની પર્યાય છે તેને પણ જાણે. પોતે જાણનાર ને પોતે જણાય. બાપુ સદમસ્તમાં મતિ શુદ્ધ જ્ઞાનની કેટલી તાકાત છે. કેવળ જ્ઞાનની તો વાતો શું કરવી, એ તો પૂર્ણાનંદનો નાથ ત્રણ કાળ ત્રણ લોકને જેને હસ્તામલની પેઠે જાણ્યા, એવી જેને કેવળ જ્ઞાન લેવાની જેને તખત છે એ જ મોક્ષાર્થી. એને પહેલા એમ જાણવું કે મતિ શુદ્ધના જ્ઞાન દ્વારા આત્માને પ્રત્યક્ષ કરવો. હા હા, આ ગાથા ઊંચામાં ઊંચી છે પ્રભુની. લાલભાઈ બધી ઊંચી કાઢીને ફોન કર્યો હતો ત્યાં છઠ્ઠી અગિયાર ની આમ સત્તર અઢાર રાત્રે ફોન આવ્યો હતો. સમજાવું કઈ? હા હા, સત્તર આના અઢાર ને એની આ વાતું છે, નથી વાણ્યા કે અઢાર નો થાય સાતર. આત્મામાં સંયમ દર્શન ને જ્ઞાન થાય, આત્મા પાકી ગયો અંદર માંથી આવી ગયો રાત. એ કેમ આવે કે એ ગુરુ ગમે જયારે વાત સાંભળી છે કે આત્મા પૂર્ણ આનંદ ને ધ્રુવ ચૈતન્ય આનંદ નો માર્ગ છે, એમાં તો કેવળ જ્ઞાનની જે દશા છે ત્રણકાળને જાણવાની, એવી દશાઓ અવ્યક્તમાં આવે છે ને ભાઈ? અવ્યક્ત છ બોલ છે ભાઈ, લખ્યા કરે એમાં થોડાક તો છુપાયો નથી. અવ્યક્ત એટલે શું કે આત્મા સદ્રવ્ય સ્વરૂપ જે લોક, સદ્રવ્ય સ્વરૂપ જે જગત લોક, તે જ્ઞેય છે, તે વ્યક્ત છે. આત્મા એનાથી ભિન્ન અવ્યક્ત છે. એવા આત્માને જાણવાની વાત આવે છે. શું કીધું? આ તો ભાઈ માખણની વાતો છે. પરમાત્માને કીધા કે ને ભગવાનને ઘેરી દીકરી પરણી ત્યાં શું ખોટ હોય? દીકરીનો અર્થ પરણતી એની. ભગવાને દીકરી દીકરીઓ કીધી હતો એની નિર્મળ પરણતી, એ એની દીકરી પરણતી ત્યાં શું ખોટ હોય? હા હા હા, એ વાત અહીંયા ચાલે છે. ભલે મતિ શુદ્ધ ને એનાથી આત્મા પણ, એ તો મતિ શુદ્ધ નો કટકો પણ બીજ છે જેનાથી ભગવાન આખો ચંદ્ર છે. એ બીજ ઉગે તો બીજ બીજને જાણે, બીજ અવરાયેલા ભાગને જાણે, અને બીજ આખો છે એને પણ જાણે. જાણે કે નહીં? આ ચંદ્ર ઉગે છે ને બીજે, બીજ બીજ બીજને જાણે, બીજ અભરાયેલા ભાગ આટલો છે એ પણ જાણે, અને આખો હોય છે એને પણ જાણે. આ તો અંતરના અધ્યાત્મની વાતો બાપુ, એ સાધારણ રીતે સમજાય પકડાય જાય એ વાત નથી. આ તો અનંત અનંત પુરુષાર્થ ને પ્રયત્ન જોઈએ. હા હા, એ ચંદ્રની બીજે બધાને બતાવ્યો ને એ બીજ થઈ, એને તો કેવળ જ્ઞાન થવાનું, બીજ થઈ એને પૂર્ણમાં થવાની થવાની ને, એમ જેને સંજ્ઞ જ્ઞાનમાં મતિ શુદ્ધનું બીજ જેને પાક્યું. હા હા હા, જે મતિ અને શુદ્ધ જ્ઞાને આત્માને પ્રત્યક્ષ કર્યો. હા હા, શું છે પ્રત્યક્ષ કર્યો એટલે જેને મનને રાગની અપેક્ષા મતિ જ્ઞાન ને છે નહીં. રતનલાલજી, આ બધું ઝીણી વાતો છે, બધા પૈસા કરતા નહીં. હા હા, હું તો નહીં આ ભાઈ આવ્યા છે, બે છે સુમનભાઈ બેઠા છે ને, આવ્યા સાંભળે છે. એ કોઈની ભીડમાં ન આવે એટલી છે તમે સમજાય. એ છે હા હા, પ્રભુ સાંભળને વાત તારી. એ તું જે સ્વરૂપે છો અખંડાનંદ ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, અનંત અનંત ગુણની ખાણ અનંત અનંત કેવળ જ્ઞાનની પર્યાયની ખાણ, અનંત અનંત આનંદની દશા જે ભગવાનને પ્રગટ થાય એવી અનંત આનંદની ખાણ તારો સ્વભાવ છે. ક્ષેત્રથી નાનો માટે ભાવે નાનો એમ ન જાણ, સમજાય છે? કાંઈ ક્ષેત્રથી શરીર પ્રમાણે હોવા છતાં આકર નથી થતી. શું કે સેકર એમ કે છે ને કે સેકર હોય આટલી અને આકર નો ગાંગડો આવડો છતાં મીઠા ધાની વધી જાય. હે સેકર આવે છે કે નહીં? આવડો હાથ નો ગાંગડો હોય એની મીઠાશ કરતા એટલા ની મીઠા વધારે, એટલે એના ભાવનું સામર્થ્ય વધી ગયું છે. ખેતર થોડું પોળું થોડું પણ એની મીઠાશ ની ભાવ શક્તિ એમાં વધી ગઈ છે હાકર કરતા. બરાબર છે? આ તો તમારે વાણિયાને સમજાય એવો દાખલો છે. તો પછી પાનું આપી થઈ રહી એની વાત આપણે મતિ જ્ઞાન ના ધારણા ની વાત કરી. પછી આ રાખો ને એમ કઈ આપણે કઈ એની શક્તિ કેટલી હતી એટલી જ વાત કરી. પછી તો આ રાખો ધન અવતાર ધન દાન ધન એમ દેવો એ કર્યું, એ તો પછી એની બીજી વાત. આ તો મતિમાં ધારણામાં કેટલી શક્તિ છે કે જેને આગભવ ની વાત પણ જેને જાતિ સ્મરણ માં ખ્યાલ માં આવી ગઈ એમ કાલની વાત એટલી ના તાકાત ને સિદ્ધ કરવી હતી. સમજાણું કઈ પછી દીધું ને શું થયું એનું કઈ એ તો અને પછી તો એ પોતે શ્રેયાસકુમાર પણ મુનિ થયા છે. દિગંબર મગ્ન થઈ ગયું મુનિ થયા રાજપાટ છોડીને ધ્યાનમાં થઈ કેવો કઈ મોક્ષ ગયા ભગવાન જે મોક્ષ પર આવ્યા આ મોક્ષ પર બોલે દાન ને કારણે નહીં હો હે ના એમ નહી દાન ને કારણે મોક્યા નહીં. દાન માં તો શુભ ભાવ હતો એટલું, દાન માં તો શુભ ભાવ હતો એટલું. પણ પછી એને શુભ ભાવ ને તોડીને અંદર ના ધ્યાન માં અંદર માં જઈ અને ભગવાન ને શોધીને ગૂંથી લીધો કેવું જ્ઞાન માં એવું જેને શ્રેયાસકુમાર મહારાજકુમાર હતા હજારો જેને રાણીઓ હતી પોતે પણ જવાન છે. બે ભાઈ હતા આજનો પાત્ર જીવની વાત છે ના તો એને અંદરમાં કેવળ જ્ઞાનની તાકાત હતી પ્રગટ કરી આ દાનને કારણે નહીં. દાનમાં તો ભગવાનને દાન આપ્યાનો ભાવ તો શું વિકલ્પ પૂર્ણ છે. એ પુણ્યથી સંસારનો નાશ થાય ને કેવું જ્ઞાન થાય એમ છે નહીં. એને જે ભાવે દાન આપ્યું એ ભાવને પણ સ્વભાવનો આશ્રય લઈને તોડી નાખ્યો. રાજકુમાર તો એ તો પુણ્યનું ફળ છે, અંદર તો પ્રભુ કૃતિ પુનરાનંદ છે. આ એવા ચૈતન્ય મતિને શુદ્ધ જ્ઞાનથી જાણવો એમ કીધું. અહીંયા એ કીધું ને પ્રથમ તો આત્માને જાણવો એટલે મતિ શુદ્ધ જ્ઞાનથી જાણવો. સમજાણું કાંઈ કે મતી શું કેવું કે ભગવાન પાસે સાંભળીને જે જ્ઞાન થયું એ નહીં, ભગવાનની વાણી સાંભળી સમોસરણમાં આને પડી ખ્યાલ આવ્યો પોતાની પર્યાયનું સામર્થમાં એ એક સમયની તે સમયની એ જ્ઞાન થયું. પણ એ જ્ઞાને જ્ઞાન નહીં, એ જ્ઞાન પણ પરલક્ષી જ્ઞાન છે. એ જ્ઞાન થી આત્મા પકડાય નહીં. હા 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 આશા તો એમ બોલાય ભગવાનની વાણી સાંભળીને જ્ઞાન થયું. પણ એનો અર્થ કે વાણી સાંભળે છે વાણી તો પર છે અને સાંભળવાથી જ્ઞાન દશા થઈ શબ્દોથી નથી થઈ પોતાથી થઈ છે. એ પોતાથી થઈ છે એ જ્ઞાન પણ વાસ્તવિક જ્ઞાન નહીં, એ પર સત્તાવલંબી જ્ઞાન એ પણ બંધનું કારણ છે. આ હા હા હજી વાત રાગ તો બંધનું કારણ છે પણ પરના લક્ષ્ય પોતાના પોતાને કારણે જ્ઞાન ની દશા થઈ, એ પણ સંજ્ઞ જ્ઞાન નહીં. એ જ્ઞાન નું લક્ષ છોડી દઈ ને મોહનજી ત્રિલોક નો નાગ પરમાત્મા જેને અનુમાન ને નહીં નિક્ષેપ થી જેને પેલો નિર્ણય કર્યો હતો, આ શુદ્ધ ચિદાનંદ છે, એક સમય ની પર્યાય વ્યવહાર આત્મા છે, રાગ તે અશુદ્ધ ભાવ છે, એવું એને પેલું રાગ દ્વારા નિર્ણય કર્યો હતો એ છોડી દીધો અને સીધો મતિ અને શુદ્ધ જ્ઞાન દ્વારા અરૂપી હોવા છતાં, એના ગુણો અરૂપી હોવા છતાં અને પકડનારી પર્યાય અરૂપી હોવા છતાં તે પર્યાયને પણ જાણે, દ્રવ્યને જાણે ને ગુણને ત્રણેયને તે પર્યાય જાણે, એવી તાકાત છે લોકોને. એનું તાકાત કેટલી છે, કેવડો સામર્થ વાળો છે, પર્યાયમાં આટલી સામર્થ છે, એના શિકાળી નહીં તો વાત શું કરવી, એ તો મોટો ખજાનો પડ્યો સમજો. અરે પણ પામર ને પ્રભુતા કેમ દે સમજાણું કાંઈ, જરીક રાગની મંદતા કરે, દયાદાન કે ભક્તિ પૂજા ને એમ થઈ જાય કે બસ આનાથી હવે મળશે, એ મળે એવો નથી. એ રાગ થી પ્રાપ્ત થયો, એ તો રાગ વિનાની અંદર જ્ઞાનની દશા ને અંદર વાવતા પ્રાપ્ત થયો છે. જેની વાત પડે તો ભગવાન આ તો કરી છૂટક્યો છો એને, એ જન્મ મરણના દુઃખો બાપા એને સહન કર્યા છે, એને બાહ્ય ક્રિયાઓ પણ એટલી કરી છે, બાહ્ય ક્રિયામાં રાચતા ને અંતર ભેદન કાય, એ જ્ઞાન માર્ગ નિષેધતા તે ક્રિયા જણાય. ચિદાનંદ નો નાથ અંદર સંજ્ઞક દર્શન ને સંજ્ઞક જ્ઞાન શું છે એની ખબર ન મળે, અને બાહ્ય ક્રિયામાં દયા દાન વ્રત ભક્તિ ને તપ આપવાના મહિના મહિના ના અપવાસ બધા ખોખા કરી મરી ગયો. સમજાણું કઈ પ્રાણભાઈ, બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદન કાય, એ રાગની ક્રિયાથી ભિન્ન પ્રભુ ચૈતન્ય છે એનું તો ભાન નથી કે જ્ઞાન માર્ગ નિષેધતા, એ સંજ્ઞા જ્ઞાન દ્વારા સીધો પકડાય એ વાત અમને બેસી નથી કે એને ગણ નહીં, કંઈક અંદર દયા દાન વ્રત ભક્તિ તપસાઓ કરીએ તો પ્રાપ્ત થાય. ભગવાને 12 વર્ષ તપસા કરી નથી એ પૂર્વે, એ તું કઈ તપસા નહીં, એ તો અતિન્દ્રિય આનંદમાં અંદર પડતા વિચ્છાની ઉત્પત્તિ થતી થતી નહોતી, અને એ પ્રકારે આરનો સંયોગ આવવાનો નહોતો, એ ઈચ્છાના નિરોધમાં આનંદના ધ્યાનમાં અતિન્દ્રિય આનંદને ઉપી નાખે છે અને શોભી નાખે, તેને આ તપસા કહેવામાં આવે છે. એવી તપસા ભગવાને 12 મહિના કરી હતી. સમજાણું કાંઈ, બધા વ્યાખ્યાનમાં જાય પહેલું, ભગવાને હથે કરીને હુતા નથી, હકે કરીને આર કર્યું નથી, હકે કરીને પાણી પીધા ને હકે કરીને હુતા નથી, દુખે છે ત્યાં કાંઈ ભાન ન મળે. સાંભળનારા જય જય કરે. ભગવાન 6 મહિના સુધી હકે કરીને હુતા નહીં, હકે કરીને એટલે દુખે છે ત્યાં. અરે એ તો અતિન્દ્રિય આનંદમાં લહેર કરતા હતા, અતિન્દ્રિય આનંદના ઉછાળા જાય ને ભરતી આવતી હતી. સમજાણું કાંઈ, દરિયામાં જયારે ભરતીનું ટાણું હોય ત્યારે 108 ડિગ્રી કે 10 ડિગ્રીનો તડકો એ ભરતીને નહીં રોકી શકે, અને દરિયામાં જયારે ઓટનું ટાણું હોય ત્યારે એને નદીના પાણી 100 ઇંચના અંદર પડે તો એ ભરતીને નહીં લાવી શકે. એમ જેની દ્રષ્ટિ રાગની ક્રિયા ઉપર મિથ્યાત્મા છે એનો આત્મા ઓટમાં છે. સમજાવું કાંઈ, એને આ બધા તપસાઓ અને ફપસાઓથી કાંઈ લાભ થાય? હા હા હા, એનાથી નહીં ભરતી આવે. મજમ હિન્દુ ચિદાનંદ નો નાથ અંદર અખંડાનંદ મજમાં આપ્યો છે ત્યાં દ્રષ્ટિ મુકતા શું કહેવાય ભૂલી જવાય. ફુવારા ફુવારા થાય ને જો મને ક્યાંક હે આમ કાબે ફુઓ એમ ચૈતન બિંબંદર ધ્રુવ છે એમાં જ્ઞાન ની પર્યાય નામ દાબતા ફુવારા ફાટે અંદરથી સંજ્ઞા જ્ઞાન આનંદ ને શાંતિ ના ફુવારા ફાટે એવો એ આત્મા છે. સમજાવું કાય ભારે ગાય છે રાત ને રતન ની શીખ નું પડે છે એ ગરીમાન ને રતન બન્યો હતો એ ઘેર આવીને જોવે કે આપણે આમ જાતે નો જીવો કરવો પડે છે ને એ મૂક્યું આપણે મૂકો આ રતન પ્રકાશમાં એક જાણે કઈ છે પ્રકાશ વાળી છે. ઘણા દિવસે કોઈ ઝવેરી આવ્યો એને કહીએ પૈસા પૈસા આટલા લેવા ઝવેરી આમ રાતે આવ્યો જોયું આ હું કઈ પ્રકાશ વાળી ચીજ છે મારા ઘાસ છે બોલું અટકી ગયું. અરે ભાઈ અમારી હોના મોરું ઘરી પડી છે હો હો ગોદામ એ હો ગોદામ લઈને આ મને દે હું ખોછો આ. અરે જ્યાં આ રતન પડ્યા ત્યાં ત્યાં હતો ત્યાં એક ઉપાડી ગયો મને કઈ ત્યાં પથરો છે પ્રકાશ વાળો. અરે તને ખબર નથી બાપા એ પથરો નથી તો રતન છે. એ રતન ની કિંમત તને આવડે નહીં બાપા તેની નજરોમાં કિંમતી જોઈએ. કોના મોરો હો હજાર હજાર વખત હું ગરીબ લે ભાઈ પણ આ દે હા હા અરે મને ખબર ન હોય એમ ચૈતન નો નાથ અંદર રતન અનંત ગુણ ને નિર્મળાનંદ થી ભરેલો પ્રભુ એના બહારના વિકાર સૂક્ષ્મ ના જ્ઞાનમાં જાણીએ આપણને કઈ જ્ઞાન થયું અને હવે આપણે કઈ શાસ્ત્ર જાણીએ જાણીએ એમ ઘાસ તેલ ને ઠેકાણે ઓલો બચ્યો એટલું એમ કે ભાઈ એવું જ્ઞાન નહીં એ શાસ્ત્ર ના ભણતર ને એ જ્ઞાન નહીં. આ તો ચિદાનંદ નો નાથ અંદર થી જ્યાં ધ્રુવ સ્વરૂપ એને વર્તમાન વિકલ્પની અપેક્ષા છોડી દઈ કર્મની અપેક્ષા છોડી દઈ ગુરુ અને દેવે સંભળાયું છે એ ગુરુને દેવનું પણ લક્ષ્ય છોડી દઈ જે મતી અને શુદ્ધ જ્ઞાનનો અંશ સ્વભાવ તરફ ઠળે છે એ આત્માને પ્રત્યક્ષ કરે છે. ચોથા ગુણતાની વાત આવે છે સમજાણું કાંઈ હજી ચોથું ગુણસ્થાન એ મંજુભાઈ પછી સાવ તો પાંચ ને થાય એ તો પછી આગળ વધ્યા આ બધા સાવ છે તો બધા સમજવા જેવા છે સમજવા જાઉં કીધું તને અને સાધુ તો બાપુ એ વાતો તો કોઈ અલૌકિક શું કહીએ સાધુ કોને કહેવા ને સાધુ શું છે એ દશાનું બાપુ એ તો અત્યારે સાંભળી જાય એમ એવી કથા છે સમજાણું કાંઈ એ સાધુ તો જેને અંતરદશા સાધુની પ્રગતિ હોય છે ને એને તો આનંદના ઉભરા અને આનંદના ઉત્સાહ ભરતીમાં આવતા હોય છે જેમ ભરતીમાં આવે એમ પર્યાયમાં જે આનંદનો માર્યો જેને દુખ્યા માવતું સિંહ ગળું પકડે આન નથી આનંદમાં છે એવી અતિન્દ્રિય આનંદની દશા જેને પ્રગટે જેની નિંદમાં પોણી સેકન્ડની અંદર તો જેને નિંદ હોય એક સેકન્ડ ની નિંદા હોય તો મને કોણ રહેતું નથી આંબળો તો ખરા શું છે આ તો હે ભાઈ થી તો જોવે જેને મુનિ પણ છઠ્ઠું ને સાતમું દેખા પ્રગતિ હોય સાચા સંત એને પોણી સેકન્ડ ની અંદર નિંદ એક છઠ્ઠા ગણતાની સ્થિતિ એટલી છે રાત્રિના પાછલા ભાગમાં એક કરવટ હૈ એક આમ જેમ નિંદા આવી જાય ફટ સાતમા ગુણસ્થ આનંદમાં આવી જાય એ હજારો વાર નિંદ એક અંતર્મૂર્તમાં અંદરમાં આવી જાય જરી જરી અને અંતર્મૂર્તમાં એવા અપ્રમત ગુણસ્થાન પણ હજારો વાર આવી જાય એવી સ્થિતિ બાપા એ તો ત્રણે લોકના નાથનું કહેલું સાધુ પદ એ તો સાંભળવું મુશ્કેલ છે. આ હા 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 અહીં તો કે છે કે આ સંન્યાસ દર્શન માં પણ આ ચોખે ગણસ્થાને જે સદમસ્થ છે, જેને સત્વાર સૂત્રમાં મતિસુદ જ્ઞાનને પરોક્ષ કહ્યું છે, ઉમા સ્વામી કુમકુંદાચાર્યના શિષ્ય મતિસુદ પરોક્ષ કહ્યું છે, એમાં પ્રત્યક્ષની વાત ગૌણ અપવાદે રહી ગઈ છે, એ કરી નથી જાણી રહી. સમજાય છે કાંઈ? એવી વાતું બાપુ, જ્યાં પડદા રાગના ચીરીને અંદરમાં જાય છે ત્યારે એને જળહળ જ્યોતિ ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદ તેના મતિ અને શુદ્ધ જ્ઞાનમાં જણાઈ જાય છે, જણાઈ જાય છે, દ્રવ્ય જણાય છે, એના ગુણ જણાય છે, એની પર્યાય જણાય છે, એટલી એની તાકાત છે. ભાઈ એને સંન્યાસ દર્શન અને સંન્યાસ જ્ઞાન કેવડું કેટલું સાંભળ્યું નથી. આમ ધ્વજા થઈ જાય અંદર થયા તો વિતરાળ ત્રણેલોકના નાથની સિંહ ગર્જના છે. એ ગૌતમ વાણિયા જેવું એવું લાગે એ કરી નથી આવી છે, અને અત્યારે વાણિયાને આ થઈ ગયો ધર્મ એ ફ્રંડાય, એને પુરસાદ કરવો પડશે. દિશા પલચાવવી પડશે, દિશા પલચાવવી હોય તો એટલે શું? દિશા પલચાવવી પડશે, દિશા પલચાવવી હોય તો એટલે શું? કે પર તરફનું જે લક્ષ્ય છે, દરિયા ઉપરનો, રાગ ઉપરનો, નિમિત્ત ઉપરનો, એ દિશા ફેર છે, એ દિશા ફેરવાળાની દિશા મિથ્યા છે. અને દિશા ફરે જ્યાં ત્રિકાળી આનંદનો નાદ જ્યાં દિશા તરફ જ્યાં થયો, એની દિશા સંગત દર્શન થઈ જાય છે. દિશા તરફ ફરતા જેની દિશા સંગત થઈ જાય, અરે આવી વાતે જેને વિતરાગ માર્ગમાં પ્રત્યક્ષ પડી છે, સાંભળવા મળે નહીં, બહારથી લઈને ઠોઠા કરીને હજા જાય, અરે ત્રણેલોકના નાથ કેવડી કોને કહ્યા? ભાઈ જેને ઇન્દ્રો સો સો જેના તળિયા ચાટે, જેને વાઘને નાગ સેંકડો જંગલમાંથી આવી સમવસ્ત્રમ ધર્મસભામાં બેઠા ગરુડિયાની પેટે બેઠા, જોડે વાઘને જોડી મિંદડી, જોડે મોરને જોડી સર્પ, જોડે ઉંદરને જોડી મિંદડી, રાંધ વાવે આમ તો આત્મા છે ને અંદર, ભગવાનની વાણી સાંભળવા આવે ત્યારે ભગવાને આ કહ્યું હતું. પહેલો જાણવો હોય તો આત્માને જાણ, આ ગુરુએ કહ્યું છું, દેવે કહ્યું છું, શાસ્ત્રમાં કહ્યું છે, એ આવી લીધું છે. આ જ પરંપરા અનાદિની છે ભગવાનની. શું થાય? માર્ગ નીખાઈ ગયો, અરે પરમાત્માના વિરહ પીડ્યા, બુદ્ધિયું ભ્રષ્ટ થઈ ગઈ, અને આ માર્ગ ગોતવાને લાયક રહે, અને એને માર્ગ કઈ ફેરી નાખ્યા. હે ભગવાન પરમાત્મા પુકાર કરે, કેવો જ્ઞાનીનો પુકાર વાણીમાં છે, એ પુકાર સંતો જગતને જાહેર કરે છે. ભાઈ જો તારે મોક્ષ જોતો હો, એટલે કે તારે સિદ્ધ પદની પ્રાપ્તિ કરવી હોય, લોકસમાં તો બોલે છે બહુ સીધા સીધી મનમ દિશું તું હશે નો આવડે એ મનસુ ભાઈ સીધા, હે સિદ્ધ ભગવાન મને સિદ્ધ પદ દેખાડો. તો સિદ્ધ પદ ક્યારે દેખાય કેવું જ્ઞાન થાય ત્યારે સમજાણું કાંઈ? આ એ પહેલા મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન વાળો પુકાર કરે છે. આ વસ્તુ જે છે એ પૂર્ણાનંદ ધ્રુવ ચૈતન અભેદ ખંડાનંદ, તે મતિ અને શુદ્ધ જ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ ગયો. જ્ઞાનમાં પ્રત્યક્ષ હો કેમ કે પરની અપેક્ષા નથી માગી, અને ભેગો આનંદ નો સ્વાદ આવ્યો એ તો પ્રત્યક્ષ છે. આનંદ કોક અનુભવે છે અને કોક ને આનંદ થાય છે એમ છે. પ્રથમ તો આત્માને જાણવો. હા હા, આ શબ્દમાં કેટલું ભર્યું છે. તેનો અર્થ એ થયો કે અનાદિનો એ આત્મા જાણતો નહોતો એમ કહ્યું ને. પ્રથમ તો આત્માને જાણવો એમ કહ્યું, એનો અર્થ એ કે અનાદિથી તેની દશામાં આત્માનું જ્ઞાન હતું નહીં. બરાબર છે. આત્માનું જ્ઞાન નહોતું એટલે અજ્ઞાન હતું. એ અજ્ઞાન એને નક્કી થયું. જેને અજ્ઞાન ને જ્ઞાન બે પર્યાય છે એની ખબર નથી, એને આત્મા હાથ આવતો. સમજાણો વાતું બહુ જણાય કે આત્મા આત્મા હોય તો બહારની. એ આવો સર્વજ્ઞ કહેલો જે આત્મા દ્રવ્યગુણ ને પર્યાય વાવો. પર્યાય વિશેષ છે ને દ્રવ્યગુણ એ સામાન ટકાવ છે. એ વિશેષમાં એને અનાદિથી અજ્ઞાન વર્તે છે. અજ્ઞાન વર્તે છે એનું પોતાનું ઊંધું ઊંધાઈ છે કે નહીં, કે કોકે કરાયું છે, કર્મે કરાયું છે જ્ઞાન, કોઈ ઈશ્વર કરે છે ને અજ્ઞાન. ઈશ્વર કરાવે એમ રહેવું ભાઈ આપણે એમનો કેતો ઘણા વખત. આ પાંદડું ફરે એ ઈશ્વર વિના ફરે નહીં. વાહ, પાંદડામાં રજકણું ફરે તો રજકણ ને કારણે ફરે છે, ઈશ્વર ક્યાં આવ્યો ફૂન્યા. હા હા હા, આમ તો ત્રણ લોકના નાથ ઈશ્વર યા પરમાત્મ પદ ને પૂર્તિ પામે ત્યારે એમાં આવતા નથી. એમાં ઘણી તો પરદ્રે છે. સમજાય છે? કાંઈ કે છે, પ્રથમ તો આત્માને જાણવો. ગજબ વાત કરી છે પહેલી. એટલે કે અજ્ઞાન છે એ દશાને ટાળવા પહેલો આત્માને જાણવો. આ આત્મા ચૈતન્ય સૂર્ય છે. આ સૂર્ય પરમાણુનો છે, જળનો. આ ચૈતન્ય સૂર્યનો પ્રકાશનો કુંજ પ્રભુ છે. જળ હળ જ્યોતિ અરૂપી ચૈતન્ય જ્યોતિ એવા આત્માને મતિ શુદ્ધ જ્ઞાનથી પહેલો જાણવો. પહેલી વાત આ છે. જુઓ ને છે ને, સંસ્કૃતમાં છે, યથા ઈ કચિત પુરુષો અર્થાર્થી પ્રયત્ન એમ રાજાનામ જાણીતી તો એ શ્રદ્ધિ અનુસરતી. પછી છે ને, પ્રથમ એવું આત્મા એમના જ્ઞાન જ બીજી લીટી છે એમાં સંકલ્પ. મોક્ષાર્થી નામ પ્રથમ એવું આત્મા જ્ઞાતવ્ય સંસ્કૃત છે. બીજી લીટી મોક્ષાર્થી નામ પ્રથમ એવું આત્મા જ્ઞાતવ્ય, પહેલાના પહેલું કર્તવ્ય આત્મા શું છે એને જાણવો. બીજી વાત પછી શાસ્ત્ર ને જાણવા ફાળવાના જે બધું, અને શાસ્ત્ર પણ અનુભૂતિ ની જ વાત કરે છે. એ પરિસ્થિતિ કમાવી ગયું. બારંગનું જ્ઞાન એ કઈ જ્ઞાન નથી, એ તો વિકલ્પ છે. એ પરિસ્થિતિ કમાવી ગયું. ત્યાં એટલામાં ફેર આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે કોઈ જાણશે કે દાર્શન જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે, બારંગનું જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દાર્શન જ્ઞાન પણ વિકલ્પ છે. એ પરતરના વલણ વાળું જ્ઞાન એ તત્વજ્ઞાન નહીં છે. તેમાં પણ એમ કહ્યું છે કે બાર અંગમાં ને ચૌદ પૂર્વમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષ માર્ગ છે. એ આત્માનો અનુભવ કરવો એનું ના મોક્ષ માર્ગ એમ પરમાત્મા એ શાસ્ત્રમાં કહ્યું છે. સમજાવું કાંઈ, પેલો નિર્ણય તો કરે કે સીધો આત્મા જણાય એનું નામ સમય જ્ઞાન છે. ને કોઈ અપેક્ષા નથી. સમજાવું કાંઈ? એ અવ્યક્ત માં આવ્યું છે ને તમને, હું એક બોલાયો ને, બે ચીજો નહીં છે. સદ્રવ સ્વર્ગ લોક નહીં છે, વ્યક્ત છે, એનાથી જીવ ભગવાન અવ્યક્ત ભીન છે. કષાયના સમૂહ રૂપ ભાવક ભાવ દયાદાન વિકલ્પ આદિ કષાયનો સમૂહ છે. એ ભાવક ભાવ વ્યક્ત પ્રગટ છે, એનાથી ભગવાન અવ્યક્ત ભીન છે. ઉમરબત્તાકાઠાની અંદર છે. ત્રીજો બોલ, બધા કંઠસ્થ છે, બધા બોલ બધા. છ બોલ અલિંગરના, 20 બોલ શક્તિના, 47 બોલ બધા શ્રીમદ ના, એક 8 બોલ છે. એ તો બધા કંઠસ્થ છે. એટલે કે એમાં એમ કહ્યું છે, કે ચૈતન્ય સામાન્યમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓના પ્રગટ દેખાઓ જેના ચૈતન્યના ધ્રુવ સ્વભાવમાં અંતર્નિમગ્ન થાય, જેને આત્મા કહીએ એમાં અંતર્મગ્ન બધી પર્યાય છે એમ કે છે. આ તો આત્મા કેવડો ને કોને જાણ્યો કહેવાય, આત્મા એમ પ્રચાલે છે. સમજાવું કાંઈ? ચૈતન સામાન્યમાં, અરા સામાન્ય એટલે હું છે, એ ધ્રુવ પણ ઉતરાવી, એમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ નામ પ્રગટ દશાઓ અંતર્મગ્ન છે. બધી દશાઓ અંદર ધ્રુવમાં પડી છે. આ અરે આત્માની વાત પડી રહી હો, વર વિનાની જાન હે અણવર નથી થતો, અણવર હારે અણવર 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 ને પ્રણવતા છે હે? એ તો હું અણવર થયો હતો તે એકવાર, અમારા ખાવા ભાઈ પડ્યા હતા. 100 નિશાન ની વાત છે, 64 18 વર્ષની ઉંમર હતી તેની. એ મારે ધીરજભાઈ પીણા છે ને, સુરતમાં નથી, મનહર એનો બાપ પીણા હતા. 100 ના ત્યારે હું અણભર હતો, એ ભર હતા. એની ઉંમર 14 ની, મારી 18 ની હતી તેની. પણ અણભર ને મળે હું બોલા, હારા હારા બોલા હે, મિશ્રા મળે ખાજા ફળાનું ભીખું ભીખું. વરને કન્યા મળે એમ વ્યવહારના વિકલ્પ ને પરના જ્ઞાન ને આત્માનો મળે, એ તો અણવર જોડે જાન છે. સમજાવું કાંઈ? એમ ચિદાનંદ નો નાદ પૂર્ણાનંદ ખંડ પ્રભુ, એ તો નિર્મળ પર્યાય ને પ્રાપ્ત થાય છે, એ આત્મા એને વરે છે. વ્યવહારથી કહે છે ને, વ્યવહારથી થાય વ્યવહાર, વ્યવહાર જાન ને વર ન મળે, કન્યા ન મળે. આ તો અજબ ગજબ ની વાતો સમજાવવા દાખલા વા હે. શું કેવાય, પંચો ઘર ને અણવર બે ને ખાવા તેને હાલ મૂકો, પાંચ બે મોટા ખાજા આપે, ફલાણું આપે, આટા આપે, જલેબી આપે, જાંબુ બધા શું કહેવાય તા, ગુલાબજાંબુ નું એવું આપે, બીજી જાન ને એટલું બધું ન આપે, જાન એક મૂંગ થાય કે પણ કઈ એની જોડે અનુભવ ને કઈ કન્યા પ્રણવતા છે એમ, દયા ને રામ ને વ્રત ને ભક્તિ ને પૂજા ને ભાવ આ એને આત્મા ન મળે હે. આત્મા તો જેને અંદર શુદ્ધ સમ્ય જ્ઞાન દ્વારા જેને મળ્યો છે અંદર માં, એને આત્મા પ્રાપ્ત થાય. આ કીધું નામ સમજ, શુદ્ધાત્માનુભૂતિ મોક્ષ માર્ગ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. એ શાસ્ત્રનું જ્ઞાન એ જ્ઞાન નહીં તો વિકલ્પ છે, પણ એ વિકલ્પના જ્ઞાનમાં પણ કહ્યું છે આ ત્રિકાળી ભગવાન આત્માની અનુભૂતિ કર, અનુભૂતિ અનુભવ એ મોક્ષનો માર્ગ. અનુભવ રત્ન ચિંતા મણિ, અનુભવ હૈ રસકું, અનુભવ માર્ગ મોક્ષનો નહીં, અનુભવ મોક્ષ સ્વરૂપ. તેથી શુદ્ધાત્માનુભૂતિ થતા જેને આત્માનું જ્ઞાન ને શુદ્ધનું ભાન થતા શાસ્ત્ર ભણવાની કઈ હતક નથી. એને શાસ્ત્ર આમાં કહ્યું આમાં કહ્યું લીધું એને કઈ જરૂર નથી. ભણે ન ભણે એની કઈ જરૂર. રાજમો ટીકા કરી દા સમજાવું કાંઈ. આ છે પ્રથમ આત્માને જાણવો એની આ બધી વ્યાખ્યા થઈ વિશેષ આવશે.